વીર સંવત 1481 પોષણ 12 તારીખ 5/1/55 ના દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું શ્રી નિયમસાની ગાથા 11 અને 12 ઉપર સ્વર્ણપુરમાં પ્રવચન બીજું.
નમો ડોયે સૌ હરિહંતાણમ, નમો ડોયે સૌ સિદ્ધાણમ, નમો ડોયે સૌ આયુર્યાણમ, નમો ડોયે સૌ ઉજ્જાયાણમ, નમો ડોયે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ છે ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુંદારિયો જૈન્દ્રમૌ સુમંગળમ નમઃ. સ્વાનુભૂત્યાસ્તિ સ્વાય ભવાય સર્વાદા.
નિયમસાર જીવ અધિકાર એની 11 અને 12 ગાથા ચાલે છે. જો આ જ્ઞાન સ્વભાવ જ્ઞાન કોને કહેવું એનો અધિકાર ચાલે છે. આ આત્મા જે વસ્તુ છે એનો જે ત્રિકાળી જ્ઞાન ગુણ સ્વભાવ છે એની એક વર્તમાન જ્ઞાન ગુણની નિર્મળ અપ્રગટ ધ્રુવ પર્યાય છે એને અહીંયા કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કહે છે. અને એના અવલંબે કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ એટલે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. હવે અહીંયા કહ્યું કે એ સિવાય સમ્યક જ્ઞાનના 4 પ્રકાર છે, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર જ્ઞાન. એ 4 છે વિભાવિક, કેમ કે તેમાં કર્મના નિમિત્તની અપેક્ષા આવે છે, છતાં એ છે સમ્યક જ્ઞાન. એ 4 જ્ઞાન કોને હોય છે એની વ્યાખ્યા આપણે થોડી બાકી છે. પરમ ભાવમાં સ્થિત સમ્યક દ્રષ્ટિને આ 4 સમ્યક જ્ઞાન હોય છે. જો સમ્યક દ્રષ્ટિ એટલે ચોથા ગુણ સ્થાનથી આત્મા 1 સેકન્ડના અસંખ ભાગમાં પૂરણ જ્ઞાન અને આનંદ સ્વરૂપ શુદ્ધ ચિદાનંદ છે એવી અંતરદ્રષ્ટિના અનુભવમાં જે આત્માની પ્રતીત થઈ એવું ચોથું ગુણસ્થાન, 5મું કે 6ઠું એ બધાય પરમ ભાવમાં સ્થિત છે. તેથી પરમ ભાવ વિનાયક ચૈતન પરમ સ્વભાવ ભાવ આત્મા એની અંતરની દ્રષ્ટિ અને રૂચિમાં સ્થિત છે એ સમ્યક દ્રષ્ટિના 4 સમ્યક જ્ઞાનો હોય છે. એમાં નીચે લખ્યું છે કે સુમતિ જ્ઞાન અને સુશુદ્ધ જ્ઞાન સર્વ સમ્યક દ્રષ્ટિ જીવોને હોય છે, સુઅવધિ જ્ઞાન કોઈ કોઈ સમ્યક દ્રષ્ટિ જીવોને હોય છે, અને મનોપર જ્ઞાન કોઈ કોઈ મુનિવરોને વિશિષ્ટ સંયમ ધોરણે હોય છે. બધા મુનિઓને મનોપર જ્ઞાન હોય છે એવું નથી, પણ ખાસ વિશિષ્ટ નામ ખાસ પ્રકારનો સંયમ જેનો ઉગ્ર વિશેષ હોય છે એવા 6ઠા ગુણસ્થાનના મુનિઓ સાતમા મુનિઓને સાતમા ગુણ વાળાને મનોપર જ્ઞાન હોય છે. પણ હોય છે એ 4થું 5મું અને 6ઠું કે 7મું એ બધા સમ્યક દ્રષ્ટિ. એથી એની વ્યાખ્યા કરી કે પરમ ભાવ ત્રિકાળ શુદ્ધ અત્યદાનંદ એક સમયમાં પરમ સ્વભાવ ભાવથી ભરેલો ભગવાન જેની પ્રગટ પર્યાય નહીં એ પરમ ભાવ નથી. આ પરમ ભાવ એટલે કેવળ જ્ઞાન એ પરમ ભાવ નથી. કેવળ જ્ઞાન પ્રગટ થાય એ પરમ ભાવ નહીં, 4 જ્ઞાન સમ્યક જ્ઞાન પ્રગટ થાય એ પરમ ભાવ નહીં. આત્માનો એક સમયમાં એ કેવળ જ્ઞાન અને 4 જ્ઞાનનો જે પર્યાય છે ઉત્પાદ વયનો એ સિવાયનો ત્રિકાળ સ્વભાવ ભાવ શુદ્ધ ચિદાનંદ એમાં સ્થિત છે તેને સમ્યક દ્રષ્ટિ કહે છે. એ સમ્યક દ્રષ્ટિમાં મતિ અને શ્રુત તો બધાને હોય છે, અવધિ કોઈ કોઈને હોય છે 4થે 5મે અને 6ઠે આદિ, અને મનપર્ય જ્ઞાન તો ખાસ પ્રકારના સંયમધરને મુનિઓને હોય છે. એટલી વાત કરી. આ 4 જ્ઞાનો સમ્યક જ્ઞાનો હોય, મિથ્યા દર્શન હોય ત્યાં મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન ને અવધિ જ્ઞાન, એ કુમતિ જ્ઞાન, કુશુદ્ધ જ્ઞાન અને વિભંગ જ્ઞાન એવા નામાંતરોને પામે છે. જ્યાં આત્મા શુદ્ધ એક સમયમાં પૂર્ણ આનંદ અને પરમ સ્વભાવવાન છે એવી અંતરદ્રષ્ટિ થઈ નથી અને બાહ્ય નિમિત્તોથી ધર્મ માની રહ્યા છે, દયાદાન ભક્તિના વિકલ્પથી ધર્મ માની રહ્યા છે, વર્તમાન સૂક્ષ્મ જ્ઞાનનો પર્યાય વર્તે એને આશ્રય ધર્મ થાય એમ માની રહ્યા છે, એવા મિથ્યા દ્રષ્ટિને કુમતી કુશ્રુત અને વિભંગ હોય છે. એને સુમતિ સુશ્રુત અવધિ અને મનઃ પર્યોગ જ્ઞાન હોતા નથી. તેથી વાત કરી મિથ્યા દર્શન હોય ત્યાં, એટલે કે પરમ ભાવમાં સ્થિત ન હોય ત્યાં. ભાઈ ગુલાચ મારીને વાત કરીએ કે પરમ ભાવમાં સ્થિત સમ્યક દ્રષ્ટિ, ત્યારે મિથ્યા દ્રષ્ટિ એ વર્તમાન જ્ઞાનનો એક સમયનો ઉઘડેલો પર્યાય છે, એનાથી ધર્મ થશે એમ માને છે. પુન પાપના પરિણામ આદિ દયાદાનના વિકલ્પ શુભ છે એનાથી ધર્મ થશે એમ માને છે, પરંપરા થશે એમ માને અજ્ઞાની, અને અનુકૂળ નિમિત્તો એનાથી પરંપરા ધર્મ થશે એમ માને છે કે પરમ ભાવમાં સ્થિત નથી. પરમ એક સમયમાં સુચિદાનંદમાં સ્થિત એની એને શ્રદ્ધા જ્ઞાનનું ભાન પણ અંતરમાં વર્તો એ તો જાણે પરના અવલંબે ને રાગથી પુનથી ક્રિયાથી સંયુક્તથી બહારના આશ્રયના અવલંબનના નિમિત્તથી ધર્મ ને સમ્યક દર્શન થાય એમ માનનારા મિથ્યા દ્રષ્ટિને મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન અવધિ જ્ઞાન હોય છે, પણ બધા કુ હોય છે. કુ એટલે આત્માનો સ્વપ્રકાશ સ્વભાવ ચૈતન્ય છે એની દ્રષ્ટિમાં નથી, ફક્ત પરપ્રકાશ પણ એના ખ્યાલમાં વર્તે છે. પરપ્રકાશપણ એટલે આ પુન છે, આ રાગ છે, આ વ્યવહાર છે, આ નિમિત્ત છે, એ જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. એ સ્વસન્મુખ પરમ ભાવ સન્મુખ થઈને જે સમ્યક જ્ઞાન થાય એ મિથ્યા રૂચિમાં સ્વસ્વભાવ સન્મુખ રૂચિ નથી, અને એકનું પરપ્રકાશક ભાવ એકાંતપણે અજ્ઞાનમાં વર્તે રાગને પુનને વ્યવહારને વિકલ્પને સંયોગ ને એના તરફનું જ્ઞાન એકાંત પર પ્રકાશક છે. એકાંત પર પ્રકાશક મિથ્યા દર્શનમાં કુમતી કુશ્રુત વિભંગ જ્ઞાન હોય છે. બહુ સમજાય છે? કઈ જેની વાત છે વ્યાખ્યા જેવી કરી છે કે ભગવાન આત્મા એક સેકન્ડના અસંખ્ય ભાગમાં પરમ સ્વભાવ ભાવ અનંત કેવળ જ્ઞાનની જે પર્યાય પ્રગટે એના અનંત કેવળ જ્ઞાનની પર્યાયનો પિંડ છે. એક સમયમાં સ્વભાવ 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 સુચિદાનંદ છે એની રૂચિ અને પરિણમન દ્રષ્ટિનું થવું એને સમય દર્શન કહે છે. એ સિવાય કોઈ સંયોગ નિમિત્ત વ્યવહાર પુણ્ય દયા દાન વિકલ્પ ભક્તિ જાત્રા બ્રહ્મચર્ય પંચમાવર્તના વિકલ્પો પંચમાવર્તનું પાલન આમ કરવું ને તેમ કરવું બધો વિકલ્પનું ઉત્થાન વિકાર છે. એ વિકારને અવલંબે જે ધર્મ માને તે મિથ્યા દ્રષ્ટિને આ ત્રણ અજ્ઞાન હોય છે. હવે જરી વાત જીણી આવશે. અહીં ઉપર કહેલા જ્ઞાનોને વિશે માથે કહ્યા જ્ઞાનના પ્રકારો, એક તો જ્ઞાનના બે પ્રકાર કે સ્વભાવ જ્ઞાન ને વિભાવ જ્ઞાન. સ્વભાવ જ્ઞાનના બે પ્રકાર કે કારણ સ્વભાવ જ્ઞાન ત્રિકાળ પર્યાય રૂપ ઉપયોગ અને કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ કેવળ જ્ઞાન. બીજો વિભાવ જ્ઞાનના બે પ્રકાર, એક સમ્યક જ્ઞાનના વિભાવ જ્ઞાનના ચાર પ્રકાર મતિ શ્રુત અવધિ મન પર્ય, મિથ્યા જ્ઞાન વિભાવ જ્ઞાનના ત્રણ પ્રકાર કુમતિ કુશ્રુત ને વિભંગ. એ કહેલા જ્ઞાનોને વિશે સહજ જ્ઞાન જે આત્માનો એક સમયનો જે દ્રવ્ય સ્વભાવ અને એનો ગુણ સ્વભાવ છે એની સાથે એક સમયનો પર્યાય દ્રવ સ્વભાવ છે એને અહીં સહજ જ્ઞાન કહે છે. જેની વાત છે ભાઈ આ વાત, કારણમાં શુદ્ધ પર્યાય એક ધ્રુવ છે એ વાત તદ્દન અચિંત અને અપૂર્વ છે. સમજાય છે? આમ વસ્તુ એક સમયમાં અનંત શક્તિનો પિંડ છે, એમાં અનંત ગુણરૂપ ધ્રુવરૂપ સદ્રશ રૂપ શક્તિઓ અનંત છે, અને એ ગુણ સામાનની સાથે એક સમયનો પર્યાય જે અપ્રગટ ઉત્પાદ વયની અપેક્ષા વિનાનો દ્રવરૂપ વિશેષ પર્યાયનો અંશ છે, તેને આ સહજ જ્ઞાન ઉપયોગ કારણ ઉપયોગ પહેલા કહ્યું હતું. એમાં એલો આ ભેદ કહે છે કે જે પ્રકાર પડ્યા છે એમાં કયો આદરણીય છે. આટલા બધા પ્રકાર પડ્યા એમાં આદરણીય અને આશ્રય કરવા યોગ્ય કોણ છે? કે સહજ જ્ઞાન કેવું છે? સહજ જ્ઞાન કે શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ પરમ તત્વમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે. સ્વરૂપ પ્રત્યક્ષ એટલે આ સ્વસંવેદન પ્રત્યક્ષ નહીં. રંજારીજી, સ્વસંવેદન પ્રત્યક્ષ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નહીં, વો તો પ્રગટ પર્યાય હૈ. આ ભી પર્યાય હૈ, આ ભી પર્યાય હૈ, પણ અપ્રગટ પર્યાય હૈ. સમજાય છે? કાંઈ કારણ પર્યાય ઉસકો સ્વરૂપ પ્રત્યક્ષ કહા હૈ. જ્ઞાનના ભેદો પડ્યા એમાં આટલા ભેદમાંથી એક ઉપયોગની વ્યાખ્યા ચાલે છે ને, જ્ઞાન રૂપી ઉપયોગ રૂપી પરિણામ રૂપી પર્યાય, તે એ ઉપયોગના પ્રગટ રૂપના તો કેવળ જ્ઞાન, ચાર જ્ઞાન ને ત્રણ જ્ઞાન, ત્રણ ને પાંચ આઠ થઈ ગયા, એ આઠે આદરણીય નથી. સમજાય છે? ત્રણ જ્ઞાન પણ આદરણીય નથી, એ તો મિથ્યા. ચાર જ્ઞાન પ્રગટ પર્યાય રૂપ છે, અલ્પ, એ પણ આદરણીય નથી. અને કેવળ જ્ઞાન તો છે નહીં અને પર્યાયમાં વર્તમાન નથી, એને આદરણીય શીર્ષે સુધારવું. અને કેવળ જ્ઞાન નથી અને કેવળ જ્ઞાનનો આદર કરવા જાય કે આ પર્યાય ત્યાં વિકલ્પ ને રાગ ઉઠે છે. માટે પાંચ જ્ઞાન સમ્યક અને ત્રણ જ્ઞાન મિથ્યા, એ આથી આદરવા જેવા નથી સમ્યક દ્રષ્ટિને. જરીજડી વાત છે. એ સમ્યક દ્રષ્ટિમાં સંભળાય છે ને બેન, મિત્ર અહીંયા આવે છે, પ્રેમી છે. આ નવી વાત છે, તદ્દન એટલી જરી કઠણ પડે એવી છે કે આત્મા વસ્તુ એનો જ્ઞાન સ્વભાવ ત્રિકાળ, એનો એક અંશ દ્રવ સ્વભાવ ત્રિકાળ, અને એના પ્રગટ પર્યાયો જ્ઞાનના આઠ, સમ્યક જ્ઞાનના પાંચ પર્યાયો, મિથ્યા જ્ઞાનના ત્રણ પર્યાયો. એ ત્રણ ને ચાર જે છદમસ્ત ને છે એ તો આદરણીય નથી, કેમ કે પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી. પણ કેવળ જ્ઞાન સાધકને વર્તતું નથી અને કેવળ જ્ઞાન નો લક્ષ કરવા જાય તો ભેદરૂપ લક્ષતા તેને વિકલ્પ ને રાગની ઉત્પત્તિ થાય છે. માટે સમ્યક દ્રષ્ટિ જીવને, ધર્મી જીવને જે આ ઉપયોગના પ્રકાર કયા એમાં એક કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગની પર્યાય કઈ હતી, તે જ એક અંગીકાર કરવા જેવું ને આદરવા જેવી, એ એના ઉપર એકાગ્ર થતા કેવળ જ્ઞાન થઈ જાય. સમજાય છે? કઈ મુન્નાએ ઉપર કહેલા જ્ઞાનોને વિશે આ ભેદ કયા ને ઘણા, આઠ અને કારણ પર્યાયનો નવ, નવ ભેદ જ્ઞાન નાખ્યા ભાઈ. સમજાણું કાંઈ? આમ બે ભેદ પડ્યા હતા ને કે એક આત્મા એના એનો ઉપયોગ, એના બે ભેદ જ્ઞાન ને દર્શન, એના જ્ઞાનના બે ભેદ સ્વભાવ જ્ઞાન ને વિભાવ જ્ઞાન, સ્વભાવ જ્ઞાનના બે ભેદ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને કાર્ય સ્વભાવ ઉપયોગ, વિભાવ જ્ઞાનના બે ભેદ સમ્યક જ્ઞાન ચાર જ્ઞાન અને મિથ્યા જ્ઞાન ત્રણ. એટલે કે ત્રણ અજ્ઞાન, પાંચ જ્ઞાન, આઠ અને કારણ સ્વભાવ ઉપયોગ, એવા નવ ભેદ પડ્યા હતા. નવ ને એક જ ઉપયોગ જે કારણ સ્વભાવ જ્ઞાન છે તે સમ્યક દ્રષ્ટિને અંગીકાર કરીને આદરવાયુ લાયક છે. ઓહો, સમજાય છે? કાંઈ ઉપર કહેલા જ્ઞાનોને વિશે, કારણ કે દર્શનની વ્યાખ્યા તો પછી આવશે, અહીં તો હજી જ્ઞાનની ચાલે છે. સહજ જ્ઞાન, સ્વાભાવિક જ્ઞાન, સ્વાભાવિક જ્ઞાન ઉપયોગ રૂપી પર્યાય, સ્વાભાવિક જ્ઞાન ઉપયોગ રૂપી પરિણતિ, કે જે શુદ્ધ અંત તત્વ સ્વરૂપ પરમ તત્વ જે ભગવાન આત્મા એક સમયમાં શુદ્ધ અંત તત્વ, અંત તત્વ એટલે સ્વભાવ, તત્વ એટલે ભાવ, અંત ત્રિકાળી શુદ્ધ ભાવ, ત્રિકાળી આત્માનો શુદ્ધ ભાવ, એવા શુદ્ધ અંત તત્વ રૂપ પરમ તત્વ એમાં વ્યાપક હોવાથી એ અંત તત્વ આત્મા તત્વવાન એનો અંત તત્વ નિરૂપાધી શુદ્ધ સ્વભાવ એવા પરમ તત્વમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ થાય. એ સ્વરૂપ પ્રત્યક્ષ એટલે કે કારણ જ્ઞાન સ્વભાવ ઉપયોગની પર્યાય એને અહીંયા સ્વરૂપ પ્રત્યક્ષ કહે છે. જયપુર મેં કભી સુના નહીં હો નહી. જો ભગવાન આત્મા એક એક આત્મા એવા અનંત આત્મા સંન્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાનથી માંડીને ભગવાન આત્મા જ્ઞાનના જે નવ પ્રકાર પીડ્યા એમ આઠ પ્રકાર તો પર્યાય પ્રગટ પર્યાયના છે. પાંચ જ્ઞાન અને ત્રણ જ્ઞાન તો પ્રગટ પર્યાય અવસ્થાના છે. એક સ્વભાવ કારણ ઉપયોગ રૂપી પર્યાય અપ્રગટ ધ્રુવ પર્યાયનો છે ભેદ. એ વિશેષ રૂપી સામાન્ય દ્રવ્ય ને ગુણ એનો વિશેષ અંશ જે સ્વરૂપ પ્રત્યક્ષ જે અંત તત્વ રૂપ અંત સ્વભાવ રૂપ પરમ તત્વ એવો જે સ્વભાવ શુદ્ધ ત્રિકાળ ધ્રુવ જ્ઞાયક જેમ લીંડી પીપર એમાં પીપર પોતે એમાં 64 પોરી તાકાત શક્તિ રૂપે પડી છે. એ ગુણ જે છે એનો એક અંશ પર્યાય વિશેષ પણ શક્તિ રૂપે 64 પોરી તિકાશનો વિશેષ રૂપે પર્યાય અપ્રગટ રૂપે છે. એને અવલંબે 64 પોરી બહારમાં પ્રગટ થાય. ભાઈ ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગરૂપી સમયમાં દ્રવ્ય ગુણ અને એની સાથે રહેલો એક અંશ રૂપી ઉપર ઉપર એટલે જેમ દરિયાનું તળિયું છે, દરિયો હેઠ છે એમાં પાણી છે, ઉપરની સપાટીનું તળિયું ઉપરનું એટલું તળિયું નહીં હે ઉપર એમ આત્મા એક સમયમાં અનંત શક્તિવાન એની અનંત શક્તિઓ એના એક સમયમાં ઉપર પર્યાય ધ્રુવ અપ્રગટ કારણ સ્વભાવ રૂપ ઉપયોગની પર્યાય કે જે ઉત્સુદ્ધ અંત તત્વ રૂપ પરમ તત્વમાં વ્યાપક હોવાથી સ્વરૂપ્રતક છે. એ આદરણીય એ છેલ્લું કહેશે ભાઈ નો. આ તો હજી એના ભેદ પાડે છે, ભેદ પાડીને સમજાવે છે. સમજાય છે કાંઈ? એક સ્વરૂપ પ્રત્યક્ષ કહે છે કે કારણ સ્વભાવ પર્યાય રૂપ ઉપયોગ એક કેવળ જ્ઞાન સકળ પ્રત્યક્ષ. કેવળ જ્ઞાન સકળ પ્રત્યક્ષ આ બધા પ્રત્યક્ષમાં ભેદ આપે છે. પહેલા ભેદો આપ્યા હતા કારણ અને કાર્ય, હવે પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદ કરીને ક્યુ આદરણીય છે એ વાત સિદ્ધ કરે. સમજાય છે કઈ? કોઈ કહેતા ફરીને આવ્યું? ના ના ભાઈ, આ પ્રત્યક્ષ અને પરોક્ષની વ્યાખ્યા કરીને ક્યુ પ્રત્યક્ષ આદરણીય છે એ માટે આ કથન ચાલે છે. એ જ્ઞાનો જે નવ કયા હતા એમાં એક એક કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગની પર્યાય જે કહી હતી એ અંત તત્વ સ્વરૂપ પરમ તત્વમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ. બસ એને સ્વરૂપ પ્રત્યક્ષ કહેવું એટલું. પછી આદરણી છે પછી કહેશે. કેવળ જ્ઞાન સકળ પ્રત્યક્ષ, કેવળ જ્ઞાનનો પર્યાય ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનો અરિહંત સિદ્ધોને જે પ્રજ્ઞો એ કેવળ જ્ઞાન થી સકળ પ્રત્યક્ષ નામ સંપૂર્ણ પ્રત્યક્ષ છે. એ પ્રગટ રૂપી પર્યાય છે, એ પ્રગટ રૂપી અવસ્થા છે. સ્વરૂપ પ્રત્યક્ષ અપ્રગટ રૂપી જ્ઞાનના સ્વરૂપના કારણ રૂપ પર્યાય રૂપ ભાવ છે. રૂપી અવધિ, અવધિ જ્ઞાનનો વિષય સંબંધ રૂપી દ્રવ્યમાં છે એવું આગમનું વચન હોવાથી તત્વાર સૂત્રનું અવધિ જ્ઞાન વિકલ્પ પ્રત્યક્ષ છે. વિકલ્પ પ્રત્યક્ષ છે, વિકલ નામ એક અંશ પ્રત્યક્ષ છે, એક અંશ નામ એક દેશ પ્રત્યક્ષ છે, એક દેશ નામ એક ભાગ પ્રત્યક્ષ છે. નહીં સંપૂર્ણની અપેક્ષા એ એક ભાગ પ્રત્યક્ષ છે. ધ્યાન રાખજો આ પ્રત્યક્ષ ને પરોક્ષના ભેદ પાડી ઉલા તો ફક્ત એટલા ભેદ પાડ્યા હતા કે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ ને કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ ને કાર્ય સ્વભાવ સિવાય ચાર જ્ઞાન વિભાવ જ્ઞાન ઉપયોગ ને અજ્ઞાન વિભાવ જ્ઞાન એકલા કેવળ વિભાવ જ્ઞાન ઉપયોગ ને અહી પ્રત્યક્ષ પરોક્ષ ના ભેદ પાડીને ભગવાન આત્મા એક સમયની અંતર ધ્રુવ પર્યાય રૂપે સ્વરૂપ પ્રત્યક્ષ છે. સ્વરૂપ પ્રત્યક્ષની વ્યાખ્યા નીચે કરી છે. હોજરી સ્વરૂપે પ્રત્યક્ષ, સ્વરૂપ અપેક્ષા પ્રત્યક્ષ, સ્વભાવે પ્રત્યક્ષ. એ પ્રગટ પર્યાય નહીં પણ અપ્રગટ પર્યાય. ધ્રુવ રૂપ અવસ્થા તે સ્વભાવે પ્રત્યક્ષ છે. કેવળ જ્ઞાન સકળ સંપૂર્ણ આખું પ્રત્યક્ષ છે અને અવધિ જ્ઞાન એ વિકલ્પ પ્રત્યક્ષ નામ એક ઔષધિ ભાગ પ્રત્યક્ષ છે. તેના અનંતમાં ભાગે વસ્તુના અંશનું ગ્રાહક મન પ્રજ્ઞાની મન પરિજ્ઞાન મુનિને સંયમ ધારીને હોય છે અને એ જ્ઞાનના સમયની પર્યાયમાં ઘણું સામર્થ્ય છે અવધિ જ્ઞાન કરતા એ બતાવવા વાત કરે છે. એ અવધિ જ્ઞાનનો જે વિષય છે એના કરતા પણ અનંતમાં ભાગે વસ્તુનું અંશનું ગ્રાહક હોવાથી મન પરિજ્ઞાન પણ વિકલ્પ પ્રત્યક્ષ છે. વિકલ્પ એક દેશ એક ભાગ એક અંશ પ્રત્યક્ષ છે. સર્વાંશ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન છે. મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન બંને પરમાર્થથી પરોક્ષ છે અને વ્યવહારથી પ્રત્યક્ષ છે. આ રીતે પ્રત્યક્ષ ને પરોક્ષ ના ભેદ સમજાયા. સમજાય છે કાંઈ? કોઈ દી ક્યાં વાત છે આ સાંભળી નો? હવે એને આ કે છે, શું આ કે છે? વળી સ્વરૂપ પ્રત્યક્ષ ક્યાંથી આવ્યું? આ હવે સ્વરૂપ પ્રત્યક્ષ તો આત્માનું આ સમ્યક જ્ઞાન ને દર્શન થાય. સ્વરૂપ પ્રત્યક્ષ એ અહીં વાત નથી. એ તો ચાર જ્ઞાનમાં મતિ સુતમાં પ્રગટ પર્યાયમાં ગયું. જે મતિ સુત આત્માનું વેદન કરે સ્વસંવેદન એને પણ પ્રત્યક્ષ સ્વભાવ અપેક્ષા એને પ્રત્યક્ષ કહે છે. પ્રગટ પર્યાયની અપેક્ષા બીજી વાત છે. ભાઈ શું કહ્યું વળી? એ વિષય નથી ભાઈ. મતિ અને સુત સંયમ જ્ઞાન થતાં આત્મા અંતરના અનુભવને વખતે મતિ ને સુત તો પ્રત્યક્ષ જ છે. પર પદાર્થને જાણવા કાળે તે મતિ ને સુત સંયમ દ્રષ્ટિને પરોક્ષ છે. પણ મતિ અને શ્રુકનું અંતર સન્મુખ સંયમ ચૈતન મૂર્તિ આત્માનું ભાન થતાં જે સંયમ મતિ ને સુત વર્તે સ્વ અપેક્ષા એ તો પ્રત્યક્ષ છે. એ તો પ્રગટ રૂપ પર્યાયની અપેક્ષા એ પ્રત્યક્ષ છે. આ સ્વરૂપ પ્રત્યક્ષ તો ત્રિકાળી ધ્રુવ કારણ રૂપ પર્યાય જે પ્રગટ નથી એ સ્વરૂપ પ્રત્યક્ષ તો અનંત જીવોને છે. શું કહ્યું? અવધિને મન પર્ય એ તો વિકલ્પ પ્રત્યક્ષ છે. એ છદ્મસ્તને હોય છે. કેવળ જ્ઞાન સકળ પ્રત્યક્ષ છે. અરિહંત અને સિદ્ધોને હોય છે. મતિ અને શુદ્ધ જ્ઞાન પ્રત્યક્ષ છે એ ક્યારે કે સંયમ દ્રષ્ટિ જીવ અંતરમાં સ્વ પ્રત્યક્ષ આત્માનો અનુભવ ને વેદનમાં પડ્યો હોય છે ત્યારે ચોથામાં પાંચમામાં કે સાતમામાં તેથી મતિ અને શુદ્ધ સ્વ સંવેદન વખતે મતિ શુદ્ધ પ્રત્યક્ષ છે. એ આ પ્રત્યક્ષ નહીં. અને એ મતિ ને શુદ્ધ જ્ઞાન પરની જાણવા અપેક્ષા એ છદ્મસ્ત સંકિતિ ને પરોષ કહેવાય છે. અને એ મતિ ને શ્રુત પરમાર્થે પૂરણ સ્વરૂપ જ્ઞાન નથી એટલે તો એને પરોષ કહે છે. વ્યવહારથી એને આમ પ્રત્યક્ષ જેવું દેખાય છે ઇન્દ્રિયોને મનના નિમિત્તે મેં આ જોયું પ્રત્યક્ષ એમ કહેવામાં આવે છે ને એ અપેક્ષા એ મતિ શ્રુતને પ્રત્યક્ષ કહેવાય. આટલા પ્રત્યક્ષ ને પરોક્ષ ના ભેદ ભર્યા. વચમાં જે મેં મતિ ને શુદ્ધ સંકિતિ નો અનુભવ ટાળા નો પ્રત્યક્ષ એ વ્યાખ્યા લીધી નથી. સમજાય છે કાંઈ? એ પંચાધ્યાય માં સ્પષ્ટ કરીને મૂક્યું છે. બીજે ઠેકાણે પણ એનો અધિકાર છે. સમ્યક જ્ઞાન સમ્યક દ્રષ્ટિને ચોથે ગુણસ્થાને થતા આત્મા અંદર જ્ઞાન રૂપ ચિદાનંદ શુદ્ધ છું એનું અનુભવનું સ્વસંવેદનનો નિર્વિકલ્પ અનુભવ એના કાળમાં એ મતિ શુદ્ધ પ્રત્યક્ષ છે. એ સ્વરૂપ પ્રત્યક્ષ છે. સ્વરૂપ પ્રત્યક્ષ પ્રગટ પર્યાય નો છે, આ સ્વરૂપ પ્રત્યક્ષ છે અપ્રગટ પર્યાય નો છે. બે ના ભાવમાં ફેર છે. સમજાણું વળી વિશેષ એક ઉક્ત ઉપર કહેલા જ્ઞાનોમાં આ પ્રત્યક્ષ ને પરોક્ષના જે ભેદો પાડ્યા, પ્રત્યક્ષ ને પરોક્ષના ભેદ પાડ્યા, એવા જ્ઞાનોમાં સાક્ષાત મોક્ષનું મૂળ, સાક્ષાત મોક્ષનું મૂળ્યું મૂળ મૂળ મૂળંગ નાસ્તી કુતો શાખા કે છે ને, એ મૂળ જ ન મળે ત્યાં શાખા પાણી, એમાં મૂળ શું છે એની જ ખબર ન મળે ત્યાં એના તરફ શ્રદ્ધા જ્ઞાન, એના સન્મુખ વાળીને ધર્મ પ્રગટ કરવો, એ વાત અજ્ઞાનીને અનાદિથી ખબર. એટલે કે જ્ઞાનોમાં ઉપર કહેલા જ્ઞાનોમાં ઉપર કોણ કયા? સ્વરૂપ પ્રત્યક્ષ, સકલ પ્રત્યક્ષ, વિકલ પ્રત્યક્ષ, મતિ શ્રુત પરમાર્થે પરોક્ષ ને વ્યવહારે પ્રત્યક્ષ, એવા ભેદોમાં એ જ્ઞાનોમાં સાક્ષાત મોક્ષનું મૂળ નિજ પરમ તત્વમાં સ્થિત, નિજ પરમ તત્વ ચિદાનંદ આત્મા, એમાં સ્થિત પર્યાય રૂપે. સમજાણું કાંઈ? જો આ ધર્મ કહેવાય છે, માન કે પણ આ ધર્મ ભાઈ કેમ કરવો મને ખબર પડતી નથી. આ આટલી આટલી વાત આવે પણ આ આમ છે ને તેમ છે પણ આમાં ધર્મ કેમ કરવો? આ ધર્મની વાત આ જવાર એ જાણે છે, લોકો એ ઊંધી રીતે બીજી રીતે પકડી છે, એટલે આ ગ્રાહ્ય પણ થવું કેમ એને ખ્યાલ આવતો. ભગવાન આત્મા પ્રાપ્તની પ્રાપ્તિ છે, એમાં હોય તો બહાર આવશે. તો કે છે કે આ જ્ઞાનના ભેદો કયા? એ કેવળ જ્ઞાન પણ મોક્ષનું, કેવળ જ્ઞાન તો મોક્ષ સ્વરૂપ છે, અને એ તો સાધકને હોય નહીં. ચાર જ્ઞાન મોક્ષનું મૂળ નથી, કેમ કે ચાર જ્ઞાન તો પર્યાય છે, પર્યાયનો તો અભાવ થઈને કેવળ થાય છે. ત્રણ તો અજ્ઞાન છે, એનો અભાવ કરીને સમ્ય જ્ઞાન થાય છે. સમ્ય જ્ઞાનની ચાર પર્યાયનો અભાવ થઈને કેવળ જ્ઞાન થાય છે, સાધકને કેવળ જ્ઞાન હોતું નથી. ત્યારે કે મતિને શુદ્ધ જ્ઞાન થાય, એ પણ ક્યાંથી થાય છે? કે જ્ઞાનોમાં સાક્ષાત મોક્ષનું મૂળ નિજ પરમ તત્વમાં સ્થિત એવું જે એક સહજ જ્ઞાન છે, એનાથી મતિ શુદ્ધ જ્ઞાન થાય છે. સમજાય છે કાંઈ? એ માથે જે સ્વરૂપ પ્રત્યક્ષ કહ્યું, પેનું કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કયો, એની એને આદરણી કહેવા માટે આ વાત લીધી છે. સમજાય છે કાંઈ? જ્ઞાનોમાં આ ભગવાન આત્મા અહી નિયમસાર છે ને, નિયમસાર એટલે મોક્ષનો માર્ગ, અને મોક્ષનો માર્ગ તો પર્યાય છે. એ મોક્ષનો માર્ગ દ્રવગુણ નથી, દ્રવગુણ તો ધ્રુવ છે, અને આ કારણ પર્યાય પણ ધ્રુવ છે. આ સ્વરૂપ પ્રત્યક્ષ કારણ સ્વભાવ ઉપયોગ રૂપી પર્યાય પણ ધ્રુવ પર્યાય વિશેષ છે, એ મોક્ષનો માર્ગ નથી. મોક્ષનો માર્ગ તો એ ધ્રુવ પર્યાય ત્રિકાળ સહજ જ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ રૂપી પર્યાય, એનું અંતર અવલંબન લેતા મતિ અને શુદ્ધ જ્ઞાન અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય પ્રગટે, અથવા અહીંયા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થાય. ઓ સમજાણું કાંઈ? જ્ઞાનોમાં સાક્ષાત મોક્ષનું મૂળ નિજ પરમ તત્વમાં સ્થિત ભગવાન એક સમયમાં દ્રવ્ય ગુણે અને પર્યાય પૂરણ છે, એ પર્યાય એક સમયની ધ્રુવરૂપ કારણ સ્વભાવરૂપ ઉપયોગ એ નિજ પરમ તત્વમાં સ્થિત પર્યાય પડી છે વિશેષ, એવું એક સહજ જ્ઞાન છે. જે ઓલામાં તો ભેદ પડી ગયા, ત્રણ જ્ઞાન ચાર જ્ઞાન એક કેવળ જ્ઞાન, આ એક સહજ જ્ઞાન ટકાઉ છે. આત્માની ધ્રુવ પર્યાય શુદ્ધ અપ્રગાઢ વિશેષ ભાવ સ્વરૂપ પ્રત્યક્ષ એ એક રૂપ છે, ત્રિકાળ એક રૂપ છે. એ કેવળ જ્ઞાન પ્રગટે તો એક રૂપ છે. શું કહ્યું મળી? કેવળ જ્ઞાન પ્રગટે તો પણ આ સહજ જ્ઞાન તો એક રૂપ જ છે. હવે કેવળ જ્ઞાન પ્રિગટ્યુ માટી અંતરની ધ્રુવ પર્યાયમાં કઈ ઓછપ આવી કે ભેદ પડ્યો, અને કેવળ જ્ઞાન નહોતું પ્રિગટ્યું ને ચાર જ્ઞાન પ્રિગટ્યા ત્યારે આ ધ્રુવ પર્યાયમાં કઈ પુષ્ટિ હતી અને પછી નબળી પડી ગઈ. સમજાય છે કાંઈ? અરે વિષય બાપુ, આ વિષય એક સમયમાં જો 64 પોરી પર્યાય પ્રગટ થઈ તો પણ એમાંથી 64 પોરી પર્યાય નું પરિણમન તો સદાય ચાલુ જ છે. 64 પૈ સદાય ચાલુ છે. સદાય ચાલુ કોને આધારે? અંદર શક્તિ ને આધારે સદાય ચાલુ જ છે. એમ કેવળ જ્ઞાન નો પર્યાય અનંત ને સિદ્ધો ને થયો, એ પર્યાય તો એક સમય નો છે. કેવળ જ્ઞાન જ એક સમય રહે છે, બીજે સમય તેનો વ્યય થઈને બીજું કેવળ જ્ઞાન નો પર્યાય ઉત્પન્ન થાય છે. કેવળ જ્ઞાન કઈ ગુણ નથી, કેવળ જ્ઞાન કેવળ દર્શન નવી પર્યાય પ્રગટ થાય છે અને તે એક સમય ની પર્યાય હોય છે. સંસાર પર્યાય પણ એક સમય નો, મોક્ષ માર્ગ પણ એક સમય ની પર્યાય, અને મોક્ષમાં કેવળ જ્ઞાન પણ એક સમય નો છે. બીજે સમય બીજું, ત્રીજે સમય ત્રીજું, ચોથે સમય એમ નવી નવી પર્યાયો કેવળ જ્ઞાન ની પણ અરિહંતના આત્મા ને સિદ્ધના આત્મા માંથી પ્રગટ થાય. એ કેવળ જ્ઞાન થયું તો પણ કારણ પર્યાય તો એવી ને એવી છે. ઓહો, સમજાય છે કાંઈ? એક રૂપ હૈ સુનને મેં કદી આયા નહીં હું ક્યાં કરે. આ વાત જ હિન્દુસ્તાન ને માટે નવી છે. સમજાય છે કાંઈ? ધર્મ એ આત્મા શું છે અને ધર્મ કેમ થાય છે એ વાત જ કોઈ બીજી અપૂર્વ ને બીજી ચીજ છે. આણી કે છે કે સાક્ષાત મોક્ષ નું મૂળ નિજ પરમ તત્વ, નિજ અપરમ પર પરમ તત્વ પરમાત્મા નહીં, અરિહંત નહીં, સિદ્ધો નહીં, અને મતિ અને શુદ્ધ જ્ઞાન નો પર્યાય નિજ પરમ તત્વ નહીં. નિજ પરમ તત્વ જે એક સમયમાં પૂરણ જ્ઞાન ઘન સ્વભાવ શક્તિ નો પિંડ છે, જેમ પીપર ને દાણે દાણે 64 પોરી ભરેલી શક્તિ, 64 પોરી કો પૂરી કો કોળાના કો રૂપિયો કો, એમ આત્મામાં એક એક સમયમાં પૂરણ જ્ઞાન નિજ તત્વ સ્વભાવમાં પર્યું છે, એમાં સ્થિત એના ગુણ હારે રહેલું એક સમયમાં પર્યાય એવું એક સહજ જ્ઞાન આજ છે. મોક્ષ નું મૂળ કારણ, મોક્ષ નું મૂળ. સમજાય છે કાંઈ? મોક્ષ નું મૂળ ક્યાં? સહજ જ્ઞાન પર્યાય દ્રવ પર્યાય મોક્ષ કા મૂળ હૈ, ઉસકે અવલંબન સે મોક્ષ કી પર્યાય ઓર મતિ શુદ્ધ જ્ઞાન કી પર્યાય ઉત્પન્ન હોતી હૈ. દાબા કી દુસરા કોઈ કારણ સે મોક્ષ કી પર્યાય સમય જ્ઞાન ઉત્પન્ન હોતા હી નહીં તિન કાલ નહીં. સમજાણો? નિકાલ દેતે હૈ એસી 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 સદૃશ સમય સમય મેં સદૃશ પર્યાય દ્રષ્ટિ સે પરિણમન તો સબકા હૈ. દ્રવ કા ગુણ કા પર્યાય સબકા પરિણમન હૈ ને? પર્યાય દ્રષ્ટિ સે ગુણ ગુણ હૈ, કઈ એક રૂપ નહીં રહેતે. જૈસે ઘંટી કા પર હૈ, ઘંટી ઘંટી ક્યાં કહેતે? ચક્કી. તો ચક્કી કા નીચલા પર હૈ પડ્યા રહેતે, ઉપલા પર ફિરતે. એસા હૈ આપણો ને કે ઉપલી ઉપર કી પર્યાય ફિરતી હૈ, કંબર મેં સબાયા હૈ ના ક્યાં કે ઉપર કી પર્યાય ફિરતી હૈ. દ્રવ ગુણ તો એક રૂપ રહેતે, ફિરતે નહીં કભી. એસા નહીં, ક્યુકે જો પર્યાય પ્રગટ હૈ વો અપ્રગટ હોતી હૈ, નહીં પ્રગટ બહાર આતી હૈ તો અંતર દ્રવ ગુણ મેં ભી ઉસકા પરિણમન હોતા હૈ, પણ પર્યાય દ્રષ્ટિ સે પરિણમન હૈ. દ્રવ દ્રષ્ટિ સે દ્રવ ગુણ ઓર પર્યાય સદૃશ ધ્રુવ હૈ. નરભાઈ એમનભાઈ, અરે વ્યાખ્યા ભાઈ, આખું ચક્ર પલટે છે. ચક્કીનું પટ ચંકીનું ચક્રીનું પડ હેઠે પડ્યું એ નથી પલટતું, ઉપરનું પલટે છે એમ નથી. કે આત્માનો ઉપરનો પર્યાય પ્રગટ પરિણમે છે અને એ આખું દ્રવગુણ તો બિલકુલ પરિણમતું નથી એમ નથી. એમ ન હોય તો પ્રગટ પર્યાયનો વ્યય અપ્રગટ પર્યાયનો ઉત્પાદ કોને આશરે થયો? આખું દ્રવ ગુણાર ખાય છે, ગુણાર ખાય છે. ગુણાર સમજાય? એમ એક સમયનો દ્રવ ક્ષેત્ર કાળ ફાવતી બીજે સમય રહેતા જ નથી. ક્રમબદ્ધમાં શબ્દ ક્યાં હે? આત્મામાં સેતનના અસંગભાગનો એક સમય જે દ્રવ્ય જે ક્ષેત્ર અસંગ પ્રદેશી જે અનંત ગુણ ભાવ અનેક સમય ની પર્યાય ચારે પલટ ખાય છે, ગુલાટ ખાય છે. વિજયભાઈ એનો વિષય છે ભાઈ, એવા ક્રમબદ્ધમાં વિસ્તારથી મૂળ પાઠને અપેક્ષા નાખ્યો, ક્રમબદ્ધ નો અધિકાર નાખ્યો એમાં. સમજાણું કઈ? એટલે આખો આત્મા પૂર્ણ આત્મા દ્રવ્ય ક્ષેત્ર સંપ્રદેશી કાળિક સમય કી પર્યાયો ભાવ ત્રિકાળ શક્તિ સબકા પલટન હોતા હે સમય સમય. પણ દ્રવ ક્ષેત્ર ઓર ભાવ ત્રિકાળી હૈ ઓર ઉસકા ધ્રુવ પર્યાય જો એક અંશ સ્વરૂપ પ્રત્યક્ષ હૈ સદ્રશ પણ એક રહેતા હૈ, સદ્રશ પણ એક રહેતા હૈ, પણ પર્યાય દ્રષ્ટિ તો સબકા પ્રણમન હોતા હૈ. સમજાય છે? કાંઈ સુનભાઈ ક્રમબદ્ધ માં હતા બધા છે કો સમજાણું કાંઈ? ક્રમબદ્ધ ભાઈ વ્યાખ્યાન ચાલતા હોઉં ત્યારે તેર વ્યાખ્યાન હોવા થાનું બરા સૂક્ષ્મ થાય. જ્ઞાનો મેં આ ક્રમબદ્ધ ની વ્યાખ્યા, આ કારણ ની વ્યાખ્યા, શુદ્ધ કારણ પર્યાય ની બે આ વર્ષને માટે વિસ્તાર થી નવી છે, વિસ્તાર થી નવી છે. સંક્ષિપ્ત તો કહેવાય, પહેલી ગયેલી હતી બધી, વિસ્તાર થી વિશેષ છે. આણે કે છે કે એ આત્મા એનો ઉસકા જો જ્ઞાન સ્વભાવ ત્રિકાળ ઉસમે જો પર્યાય રૂપ કારો સ્વભાવ જ્ઞાન ઉપયોગ જો પર્યાય રૂપ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન રૂપ અપ્રગટ ઉપયોગ ઓહી સાક્ષાત મોક્ષ કા મૂળ હૈ. મોક્ષ નું મૂળ જો બીજું દૂસરા કોઈ નિમિત્ત તો આ સંગ્રહ ને મનુષ્ય દે મોક્ષ કા મૂળ હૈ કે નહીં? નહીં, સંગ્રહ મજબૂત હોના ચાહિએ. કેવળ જ્ઞાન મેં વજ્રકાય, વજ્રકાય વજ્રકાય કહેતા ને તમારે હિન્દી મેં, અમારે એકાચમે વજ્ર ઋષભ નારા સંગ્રહ વજ્રકાય કે સંગ્રહ મનુષ્ય દે ચોથા આરા કાળેસા થેસા મન ચાહિયે પચેન્દ્રી ચાહિયે. ઓ મોક્ષ કા મૂળ નહીં, અપની પર્યાય મેં વ્યવહાર વિકલ્પ દયા દાન ભક્તિ કા વ્રત કા ઉત્પન્ન હોતા હૈ, વિકાર મોક્ષ કા મૂળ કારણ નહીં. અપની પ્રગટ પર્યાય હૈ મતિ શ્રુત સંયક દ્રષ્ટિ કી, સંયક દ્રષ્ટિ કી પ્રગટ મતિ શ્રુત પર્યાય મોક્ષ કા મૂળ નહીં. મિથ્યા દ્રષ્ટિ કા તો મતિ શુદ્ધ જ્ઞાન હૈ, ઉસકો તો અસંખ હૈ નહીં ગણતરી, પણ સંયક દ્રષ્ટિ કા મતિ શુદ્ધ જ્ઞાન પર્યાય હૈ ઓ મોક્ષ કા મૂળ નહીં. તો કેવળ જ્ઞાન સાધક તો સાધક તો હોતા હૈ નહીં. તો કહેતે હૈ કે ઉપર કહેલા જ્ઞાનો માં કિતના ભેદ પાયા, સ્વરૂપ પ્રત્યક્ષ એક સમય નો પર્યાય દ્રવ, સકલ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન, વિકલ્પ પ્રત્યક્ષ અવધિ અને મન પર્યાય, પરમાર્થે પરોક્ષ મતિને શોધ, વ્યવહારે પ્રત્યક્ષ મતિને શોધ. એ ભેદોમાં સાક્ષાત મોક્ષ નું મૂળ, મોક્ષ કા કારણ, મોક્ષ કા મૂળ કારણ એ નિજ પરમ તત્વમાં સ્થિત એવું એક સહજ જ્ઞાન જ છે. એક સહજ જ્ઞાન જ છે, બીજો કોઈ ઉપાય છે નહીં. સમજાણું કઈ? હવે શાસ્ત્ર માં લખાણ નો પાર ન મળે, શાસ્ત્ર મેં ઉચરણા યોગ મેં લખાણ એસી વીટી ઓ હો એસા લેખન એસા દેના ક્યા હૈ વો તો વિકલ્પ આતે હૈ તો જ્ઞાની જાણતે હૈ એસા હોતા હૈ હોતા હૈ મેં કરતા કુછ નહીં કરતા જડ કી પર્યાય પરમાણુ કા લેના દેના ઓર મેં વિકલ્પ શુભ લાતા ભી નહીં આતા હૈ લાતા નહીં લાવું મેં એસા શુભ રાગ લાવું તો મિથ્યા દ્રશ્ય હો જાતા જો કર્મબદ્ધ મેં રાગ કા લાના પર્યાય દ્રષ્ટિ હો પર્યાય ઉપર દ્રશ્ય હો જાતી હૈ કર્મ ચેતના હો ગયે રાગ મેં એકાગ્ર હોકે લાવું હૈ તો મિથ્યા દ્રષ્ટિ હો જાતા હૈ. સંન્યક દ્રષ્ટિ કા સંન્યક જ્ઞાન જો મતિ શુદ્ધ પ્રવર્તે હૈ વો ભી મોક્ષ કા મૂળ નહીં, રાગ મોક્ષ કા મૂળ નહીં, નિમિત્ત મોક્ષ કા મૂળ નહીં. ઓહો મુંબઈ બધા જ્ઞાનોમાં પહેલા ભેદ પડ્યા તો નવ, પછી પ્રત્યક્ષના અને પરોક્ષના ભેદ પડ્યા, હવે એમાં ઉપાધિ ક્યુ એ વાત કરે છે. એના ઉપાધિ સમજે ને ઉસમે અંગીકાર કરને લાયક કોણ હૈ? તો કહેતે હૈ કે એ જ્ઞાનોમાં સાક્ષાત મોક્ષ નું મૂળ કારણ પરંપરા મોક્ષ ઓલા મતિ ને શુદ્ધ જ્ઞાન પરંપરા એ મોક્ષ નું કારણ કહેવાય છે. પણ અહીં સ્વભાવ ને કારણ કરે તો સમજાય છે. કઈ જ્ઞાનો માં સાક્ષાત મોક્ષ નામ પરમ શુદ્ધ દશા. મોક્ષ એટલે શું કે આત્માની પરમ શુદ્ધ દશા, આત્માની પરમ નિર્મળ વિતરાગી કેવળ જ્ઞાન સહિતની દશા, તેને મોક્ષ કહે છે. એ મોક્ષ એ આત્માનો એક પર્યાય છે. એ કઈ ગુણ નથી, દ્રવ્ય નથી. સંસાર જેમ વિકારી પર્યાય છે એમ મોક્ષ માર્ગ નિર્વિકારી અપૂર્ણ પર્યાય છે. અને મોક્ષ એક નિર્વિકારી પૂર્ણ પર્યાય છે. એવા ભેદ ત્રણ પીડ્યા. આ સાક્ષાત જ્ઞાનમાં જે ધ્રુવ સ્વરૂપ પ્રત્યક્ષ અને નિજ પરમ તત્વમાં સ્થિત, નિજ પરમ તત્વરૂપ પરમ તત્વમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ એવો જે કેવળ એકલો કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ રૂપ પર્યાય, તે એક જ મોક્ષ નું મૂળ છે. એવું એક સહજ જ્ઞાન જ છે. ઓ સમજાણું કાંઈ. હવે આ ધર્મની રીત ને ધર્મ કેમ થાય એ આવે છે કે નહીં આમાં? હે આમાં અમે સમજ્યા ને, ઉસમે આપે કે નહીં? ઘણી ગડબડ હો ગઈ, એસી ગડબડ હો ગઈ. ભણી ભણી ને ભણે પંડિતાય ઉપર પાણી, પંડિતાય ઉપર પાણી ફિર જાતા હૈ. સમ્ય જ્ઞાન મેં કહેતે હૈ, સમ્ય જ્ઞાન દીપિકા મેં ધર્મ ક્ષમતા કે જબ સાતમા એક સમય મેં શુદ્ધ જ્ઞાયક હું, ચિદાનંદ હું, એસી દ્રષ્ટિ હોય સબ પંડિતાય ઉપર પાણી. ક્યું કે એસે હોતા થા, એસે હોતા થા, રાગ સે હોતા થા, વ્યવહાર સે હોતા થા, નિમિત્ત સે હોતા થા, રાગ મન પાડે સે હોતા થા, બ્રહ્મચર્ય પાત્રતા મેં સે હોતા થા, સબ છોડ્યા. એક સમય મેં શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ ગુણ ઓર શુદ્ધ ધ્રુવ પર્યાય ઉસકા અવલંબન લેકે જ્યાં આત્મા કા અનુભવ હુઆ, ઓહો મોક્ષ કા મૂળ તો વો એક હી દ્રવ્ય ગુણ ઓર પર્યાય શુદ્ધ હૈ. દૂસરા કોઈ મોક્ષ કા મૂળ હૈ નહીં. સબ કથન વર્તમાન અપ્રગટ, અપ્રગટ પર્યાય એટલે અપૂર્ણ પર્યાય. ચાર જ્ઞાન મેં હો અથવા રાગ આદિ હો, ઉસકો જાનને મેં વ્યવહાર નહીં જાનતા હૈ. વ્યવહાર નહીં કા વિષય જાનના હૈ, પણ નિશ્ચય કા વિષય નિજ પરમ તત્વ મેં સ્થિત એવું એક સહજ જ્ઞાન ઉપયોગ તેજ અંગીકાર કરીને આદરણીય કરીને સમ્યક દર્શન થાય છે. તેને આશરે સમ્ય જ્ઞાન થાય છે. અહીં તો જ્ઞાન નો અધિકાર છે. તેને આશરે કેવળ જ્ઞાન થાય છે અને તેને જ આશરે સુતાદી નો ભાવ ઉપયોગ થાય છે. ઓ સમજાય છે કાંઈ. તેમજ સહજ જ્ઞાન એટલે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ રૂપી સ્વરૂપ પ્રત્યક્ષ રૂપ પર્યાય, તેના પરિણામિક ભાવરૂપ સ્વભાવને લીધે, સ્વભાવને લીધે સહજ જ્ઞાન પરિણામિક ભાવરૂપ સ્વભાવને લીધે, પારિણામિક ભાવરૂપ સ્વભાવને લીધે. એ કારણરૂપ સ્વભાવ ઉપયોગ પરિણામિક ભાવ છે. એ ઉદય ભાવ નથી, ઉપસમ ભાવ નથી, સુક્ષમ ભાવ નથી, ક્ષાય ભાવ નથી. ચાર ભાવ તો પ્રગટ પર્યાય રૂપ હૈ. આ તો ત્રિકાળ ચૈતન ભાવરૂપ પારમ પરિણામિક ભાવ. તત્વાર સૂત્ર મેં દૂસરા અધ્યાય મેં પહેલા સૂત્ર આતા હૈ, તત્વાર સૂત્ર કા દૂસરા અધ્યાય પહેલા સૂત્ર આતા હૈ ને, નિજ તત્વ ઉપશમ મિશ્ર ઉદય જીવન સ્વતત્વ, જીવનનું સ્વતત્વ છે પાંચી. એમાં ક્ષાયક ક્ષયોપશમ ઉપશમ અને ઉદય તો જીવની એક સમયની પર્યાય હૈ, એક સમય કી પર્યાય. ઓર પરિણામિક ભાવ ત્રિકાળ ભાવ હૈ, ત્રિકાળ ભાવ અનાદિ અનંત. એ પરિણામિક ભાવ રૂપ સ્વભાવને લીધે એ સહજ જ્ઞાન રૂપ ઉપયોગ, સહજ જ્ઞાન રૂપ સ્વરૂપ પ્રત્યક્ષ રૂપ મોક્ષના મૂળ રૂપ જે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ એ પરિણામિક ભાવ રૂપ સ્વભાવને લીધે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી, ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી, કેમ કે ભવ્યને ભાન થાય છે, અભવિને ભાન થતું નથી અભવિને. સમજાય છે? એ કોરડું મગ ને કોરડું મઠ, કોરડું કેતા ને ક્યાં કેતા તમારે, કોરડું મુગ ને મઠ હોતા ને, લાખમણ પાણી આપે તો પણ એ બળે નહીં, ભરડે ભૂકા થાય પણ ઓગળે નહીં, ભરડે ભૂકા થાય, ભરડે સમજાય ને, ઘંટ લે મેં ભરડ તો લૂંટ હોતા હૈ, ઓગળતે નહીં. અજ્ઞાની અભવી કો અભવી ઓર અભવી જૈસા, वो परम परिणामी भाव मोक्ष का कारण है, उसका पत्ता उसको लगते नहीं। मन भाई जो भविनो परम स्वभाव भाव ठीक है, भविने तो छे हो पर शू काम, क्या काम का वो आगड़ आएगा। मेरु पर्वत नीचे सोना है, मेरु पर्वत नीचे सूर्ण है, क्या कामना आगड़ आएगा। ऐसे अभवी को परम परिणामिक स्वभाव भाव तो है, उसकी दृष्टि करते हैं। यहां से मिलेगा धर्माई से, पुण्य से मिलेगा, क्रियाकांड से मिलेगा, राग से मिलेगा, व्यवहार से मिलेगा, पद से मिलेगा, ब्रह्मचर्य पालने से मिलेगा, दया पालने से मिलेगा, व्रत तप कर तप करने से मिलेगा। मूल अभवी और अभवी जैसे भवी अनादि काल का वो पर से शोध करते हैं धर्म का, तो कहते हैं कि परम स्वभाव रूप भाव ये पारिणामिक भाव रूप स्वभाव ने लीधे भविनो परम स्वभाव वाती सहज ज्ञान शिवाय बीजू कहीं उपादेय नथी। सम्यक दृष्टि ने अपना सहज ज्ञान स्वभाव उपयोग ईश्वाय कहते ना, इसके अलावा बीजू कहीं दूसरा कहीं उपादेय नहीं है। सम्यक दृष्टि को दूसरा कहीं उपादेय नहीं है। व्यवहार रत्नत्रय उपाधि नहीं, निमित उपाधि नहीं, निश्चय रत्नत्रय प्रज्ञा पर्याय में वो भी उपाधि नहीं। समझाई छे काई? सहज ज्ञान सिवाय बीजू काई उपाधि नहीं। भव जीवो ने धर्मी जीव ने आत्मार्थी जीव ने कल्याणार्थी जीव ने मोक्षार्थी जीव ने परम आनंद ना अभिलाषी जीव ने ये आ स्वभाव मा रहेलू शुद्ध परम परिणामिक भावे स्थित एवं शुद्ध कारण स्वभाव ज्ञान उपयोग रूप प्रत्यक्ष ज्ञान स्वरूप प्रत्यक्ष ज्ञान ये शिवाय काय अंगीकार करवा दे। हूँ वचमा बीच में राग आता है, निमित्त आते है, उसको जानने वाला आत्मा है जानते आदरणीय आदरणीय नहीं वो समझाए छे काय? जो आई तो बीजू काई उपाधि नहीं, एम कहू कुछ उपाधि दूसरा काई शब्द वापरियो छे काई भाई वजन आप कई उपाधि नहीं है। समझाई छे? परम स्वभाव भावत्वा सहज ज्ञान परम उपाधि एम न समम अस्ति किंचित मात्र पण संकेति न। धर्मी जीवने अंतर स्वभाव माथी खानी में से निकलते हैं धर्म पर्याय ज्ञान पर्याय, तो ज्ञान पर्याय का धरनार पर्याय पान उसमें जो निर्मल पर्याय शुद्ध कारण रूप ज्ञान पर्याय है वही उपाधि है कि जिससे अवलंबन से केवल ज्ञान की पर्याय प्रगत होती है और चार ज्ञान का पर्याय कैसे होता है। जो भैया तो इतना स्पष्ट कर दिया तो दूसरे में फलाना भी व्यवहार नहीं से तो उपाधि है ना, पर व्यवहार नहीं से उपाधि का अर्थ क्या? नीचे से उपाधि नहीं है, व्यवहार नहीं से कई उपाधि आवे। सम्यक दर्शन ज्ञान चारित्र व्यवहार विकल्प तो इसका अर्थ हो कि व्यवहार से इतने ऐसा है नहीं, पर स्वभाव का उपाधि करने में वो विकल्प आदि निमित्त और वर्तमान फरकते हैं, उस कारण से उसको व्यवहार से उपाधि का परमार्थ से उपाधि न हो और परमार्थ से सहज ज्ञान उपाधि माना तब व्यवहार से उपाधि ऐसा कहा जाता है। पर अपनी दृष्टि स्वभाव सन्मुख न हुई और विकार प्रेम पुण्य पाप निमित्त की क्रिया से धर्म होगा उसको तो मिथ्या दृष्टि कुछ उसका मुख का मूल का कारण की खबर। बहु जीणी बात भाई, हजी आ 15 गाथा होती जीवन आवशे। हवे के छे एनो ये वात छे जरी जो आ सहज चिद विलास रूपे रमणता मा स्वभावी ज्ञान विलास रूपे स्वभाव अनंत चतुर्षी युक्त आत्मा ने बापो एम केवू छे भाई। सहज ज्ञान विलास रूपे स्वभाव अनंत चतुष सहित आत्मा ने भापो कि वो आत्मा सदा सहज परम वितराग सुखामृत एक विशेषण है कि वो छे भगवान आत्मा आ त्रिकाल नी बात चाले त्रिकाल अंदर में शक्ति सदा त्रिकाल सहज परम वितराग सुखामृत ए वो भगवान आत्मा नो स्वभाव छे त्रिकाल द्रव स्वभाव छे। समझाई छे काई? સદા નામ ત્રિગાવ, સહજ નામ સ્વાભાવિક, પરમ નામ ઉગ્ર ઉત્કૃષ્ટ, વિતરાગ નામ રાગની આકોતા વિનાનો, અને સુખામૃત નામ, વિતરાગ તો રાગ રહી નાસ્તિથી કહ્યું, સુખામૃત સુખરૂપી અમૃત આત્માનો અંતર સભા 64 પરી તીખા જેમ પડી છે વિપરદીઠ એમ ભગવાન આત્મામાં સુખામૃત ચૈતન્ય શક્તિમાં પડ્યું છે. અંતર દ્રવ સ્વભાવમાં સુખામૃત અતિન્દ્રિય આનંદ અમૃત એક બોલ ચાર ચતુષ વાળો આત્મા બાબો એમ કહેવું ભાઈ. અહીં ચિત્ત વિલાસ જ્ઞાન કહ્યું, એવા જ્ઞાનના વિલાસમાં આવા ચાર ગુણ સહિત આત્માને ભાવો. ચાર ગુણ અંતર ના અંતર કી ભાઈ એ સુખની વ્યાખ્યા કરી. અપ્રતિહત નિરાવરણ પરમ ચિત્ત શક્તિનું રૂપ કેસા હૈ ભગવાન આત્મા અંતર મેં અપ્રતિહત, જિસકા વીર્ય ઓર જ્ઞાન કે જિસકા બળ કોઈ સે પ્રતિહત હોતા નહીં. દ્રવ રૂપ ત્રિગાળ ધ્રુવ ગુણ ઓર પર્યાય ધ્રુવ એસી હૈ અપ્રતિહત, કોઈ ઉસકો પ્રતિહત કરે પાછો પાડે પાછા પડે ક્યાં સમજે હટા દે પાછા એસા હૈ નહીં. અપ્રતિહત અંતર મેં નિરાવરણ પરમ ચિત્ત શક્તિ જ્ઞાનનું બળ જ્ઞાનનું બળ જ્ઞાનનું વીર્ય સમજાય છે કઈ એ જ્ઞાનનું અંતર વીર્ય પ્રગટ વીર્યની આ વાત નથી. અંતર બળ પ્રગટ વીર્ય હોતા એ કાંસે અંતર વીર્ય પ્રાપ્તની પ્રાપ્તિ હૈ. અંતર મેં પરમ ચિત્ત શક્તિ જ્ઞાનનું બળ વર્તે છે અંતર મેં અનંત ગુણ ચિત્ત શક્તિનું રૂપ એ છે એ તો ઉસકા સ્વરૂપ ત્રિકાળ હૈ. બે બોલ પેલું સુખ બીજું વીર્ય ત્રીજું ચારિત્ર. સદા અંતર્મુખ એવું સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ સહજ પરમ ચારિત્ર. આ પ્રગટ ચારિત્રની વ્યાખ્યા નથી. સામાયિક 24 અંદર જે છેદોપ્રસ્થ આપની પ્રગટ શાંતિ વિતરાગી પર્યાય રૂપ ચારિત્ર ઉસકી વાત નહીં. સદા અંતર્મુખ આત્મા માં સદા નામ ત્રિકાળ અંતર્મુખ બોલી તો પર્યાય બહાર હો ગઈ. સ્વભાવ કા ભાન હોકર કે સામાયિક પર્યાય શાંતિ કી સમ્યક દ્રષ્ટિ પૂર્વક જો શાંતિ આનંદ કી પર્યાય હોય ઓ સામાયિક તો પ્રગટ પર્યાય હૈ. આ તો સદા અંતર્મુખ એવું સ્વ સ્વરૂપમાં અવિચળ પોતાનું અપના નિજ સ્વરૂપ ઉસમે અવિચળ નહીં ચલે તેસા સ્થિતિ રૂપ સ્વાભાવિક પરમ ચારિત્ર ઓ ત્રીજા ગુણ ને પર્યાય આત્મા કી શક્તિવાન ઉસકી શક્તિ ઓર શક્તિ કી ધ્રુવ પર્યાય સબ મેં લેના. સમજાય છે કાંઈ એ સુખ ગુણ રૂપ હૈ ને સુખ કી પર્યાય ધ્રુવ ભી હૈ વીર્ય ગુણ રૂપ ભી હૈ વીર્ય કા ઉસ ધ્રુવ પર્યાય રૂપ ભી હૈ ઓર ચારિત્ર ધ્રુવ રૂપ ગુણ હૈ ઉસકી પર્યાય ધ્રુવ રૂપ એક કારણ રૂપ હૈ. બીજું એ બહુ પણ ભાઈ જીણું બહુ કાંચું કે માનવ માનતું છે અને ધ્રુવ પર્યાય ભી ધ્રુવ હૈ. આ પ્રગટ ચારિત્ર કી બાત નહીં, આ પ્રગટ કી બાત નહીં, ત્રિકાળ કી બાત હૈ ધ્રુવ કી બાત હૈ. ઉસકા ભાવના કરનાર ભાવના મેં પ્રગટ જ્ઞાન દર્શન ચારિત્ર થાય ભાવ આયેગા. આ તો ત્રિકાળ કી બાત હૈ. એક સમય મેં આત્મા સ્વાભાવિક પરમ વિતરાગ અમૃત સ્વરૂપ અપ્રતિહત વીર્ય નો અધિકાર રહેવા ને સ્વાભાવિક વિતરાગ સુખામૃત વિશેષણ આપ્યું આનંદ ને વિતરાગ વિશેષણ આપ્યું. અહીં અપ્રતિત નિરાવરણ પરમ બળ કે બળ ને કોઈ હણનાર નથી, બળ ને કોઈ હદ કરનાર નથી. એ સૂત્રકાળી આત્મામાં બળ પડ્યું છે ધ્રુવ ગુણ ને પર્યાય અંતર્મુખ એ મૂળ સ્વસ્વરૂપમાં પાછો ચારિત્ર શબ્દ છે ને ચરવું એટલે શબ્દ ફેરવો. અંતર્મુખ એ ત્રિકાળની વાત છે, ચારિના વિશેષણ ભિન્ન છે. આનંદનું વિશેષણ બળનું વિશેષણ ચારિત્રનું વિશેષણ કે સદા અંતર્મુખ એવું સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ અંતર મેં અવિચળ ન ચળ એવી સ્થિતિ રૂપ સ્વાભાવિક પરમ ચારિત્ર ત્રિગાવ ગુણ ગુણ રૂપ ઓર પર્યાય રૂપ ત્રિગાવ. હવે એક શ્રદ્ધા બોલીએ સમજાય છે. હવે શ્રદ્ધા બોલ લેતે હૈ ચોથો બોલ શ્રદ્ધા ત્રિકાળ કી બાત ચલતી હો પ્રગટ કી નહીં ત્રણેય કાળે અભિચન જો શ્રદ્ધાનો વિષય ભાઈ આમની વિષય જુદા લીધા ચાર્યના ત્રણેય કાળે અભિચન અતૃટક અતૃટક અભંગ હોવાથી સદા નિકટ એવી, સદા નિકટ અંદર નિકટ એવી પરમ ચૈતન્ય રૂપની શ્રદ્ધા, પ્રથમ પરમ ચૈતન્ય રૂપની શ્રદ્ધા દો, પ્રગટ કી બાત નહીં. સમજાય છે? કઈ એ હિમંતભાઈ શું છે એ સ્વભાવ અનું ચતુર્થી જે સનાથ છે, શું છે, કેવો છે ભગવાન આત્મા? એક સમયની અંદર સેકન્ડ ના અસંખ ભાગમાં ચારીના વિશેષણ બીજા વાપર્યા ભાઈ, જુદા કારણ છે, હેતુ સહિત છે. આનંદ વિતરાગી અપ્રતિહત ને નિરાવરણ, ચારિત્ર અવિચળ સ્થિતિ રૂપ, અને શ્રદ્ધા ત્રિકાળ અતૃટ રૂપ. સમજાય છે? કાંઈ અંદરની વાત જો, આ તો હજી પ્રગટની નથી. એવો જે સ્વચતુષ્ટ એ સ્વભાવ અનંત ચતુષ્ટથી જે સનાથ છે, આત્મામાં એ ચારે પર્યાયને ગુમ ભરેલી છે, સનાથ નામ સહિત છે. એ રહિત કોઈ દી આત્મા હોતો નથી. શું ક્યાં ક્યાં ઉ ચાર ભાવ સે રહિત કભી આત્મા નહીં. એવા આત્માને એસા આત્મા કો જો આત્મા સદા વિતરાગ આનંદ રૂપ, સદા અપ્રતિત નિરાવરણ ચિત્ત શક્તિ રૂપ, સદા અવિચળ સ્થિતિ સ્વરૂપ પરમ ભાવમાં સ્થિતિ રૂપ ચારિત્ર, અને ત્રિકાળ અતૃટ ચૈતન્ય રૂપ શ્રદ્ધા, એસી પર્યાય અને ગુણ રૂપ એવા આત્માને અનાથ મુક્તિ સુંદરીના નાથને, અનાથ મુક્તિ સુંદરી એનો નાથ એ જ પોતે છે. એનો નાથ બીજો આત્મા સિવાય દુસરા કોઈ હોતા? અનાથ મુક્તિના સુંદરી, મુક્તિરૂપી સુંદરી, નિર્મળ પર્યાય, નિર્વિકારી સુંદરી, વિતરાગી દશા એના નાથને ભાવો. આ ભાવો ઉસમે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આવ્યા, નવી નહી પર્યાય ભાવનો ભાવો. ત્રિકાળ કી બાત હોય ચાર, અને એસા આત્મા કો ભાવના કરના, ભાવના કરના, ભાવના મેં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક આનંદ વિગેરા પ્રગટ પર્યાય રૂપ હે. એ અનાથ છે, અનાથ મુક્તિ સુંદરી ને નાથ. મુક્તિ સુંદરી નો કોઈ બીજો નાથ જ નથી, એ પોતે આત્મા જ એનો નાથ છે. એનો અનાથ એનો એની નાથ એક આત્મા જ છે, એનો બીજો કોઈ નાથ. સમજાય છે? કાંઈ અર્થાન સહજ જ્ઞાન વિલાસ રૂપે બોલું છું, કહ્યું તો ને સહજ વિલાસ રૂપે, પહેલો શબ્દ હતો એ ના, પહેલો શબ્દ હતો બોલી કોઈ ઉગુંટી મેં પાને સહજ ચિદ વિલાસ રૂપે, કારણ કે આ જ્ઞાન નો અધિકાર છે ને, એટલે જ્ઞાન ના વિલાસ રૂપમાં આવા ચાર ગુણ ને પર્યાય વાળા આત્માની ભાવના કરવી, અનુભવવો, એનું નામ મોક્ષ નો માર્ગ છે.